अनुभव અનુભવનું નામ જ સાચું જીવન. જે અનુભવપૂર્વક જીવે છે એ જ જીવનને સફળ કરી શકે છે. જીવનની સફળતામાં અનુભવ બહુ મોટો ભાગ ભજવે છે. અનુભવ વગરનું જીવન જીવો માણસ પરાસ્ત થતો હશે, નિષ્ફળ જતો હશે, નિરાશ થતો હશે. કેમ? અનુભવની સાચી દિશા એની પાસે નથી. તો જય મહારાજ પોતાના શ્રીમુખથી સૌ સેવકોને કહે છે કે અનુભવ ઉર ઉપજે જ્યારે. જીવન કેવું સરસ થાય અનુભવીનું જીવન. કઈક કામ લેવા જાવ કેટલો અનુભવ છે એમ પેલું પૂછશે, કેટલું ભણ્યા છો એમ નહીં પૂછે. ભણ્યા પછી તરત બીજો પ્રશ્ન છે અનુભવ કેટલો. તો અનુભવથી માણસની કિંમત અંકાય, એનું વ્યક્તિત્વ ઓળખાય કે ના આ માણસ ઠરેલ છે, અનુભવી છે, કાબેલ છે. વ્યવહારની વાતમાં આપણે જેટલું સમજીએ છીએ એ બાબતને આપણે બીજે છેડે લઈ જઈએ, અધ્યાત્મના છેડે, કે જીવન લૌકિક જીવનમાં જીવીએ છીએ પણ ઘણીવાર થાકી જવાય છે. અનુભવો વડે દુઃખી થતો હોય છે માણસ, પણ અધ્યાત્મમાં અનુભવે માણસ સફળ થતો હોય છે, પ્રગતિ કરતો હોય છે. તો એ અનુભવ છે અધ્યાત્મનો. સદગુરુનો પરિચય થાય, જય મહારાજનો અનુભવ આપણને થાય, એમની પાસેથી આપણને સાધન મળે, અને જેની સાથેનો સાચો પરિચય થાય, સાચો અનુભવ થાય, એને આપેલું સાધન પણ આપણે તરત સ્વીકારી લઈશું. ના ભાઈ ચલો, જાણકાર છે, અનુભવી છે, પરિચિત છે, માટે લઈ લો સાધન. તો એ સાધન વડે અવશ્ય એના જીવનની અંદર વિકાસ થશે, સફળતા મળશે. એમ સદગુરુના સાનિધ્ય જઈએ, જે મહારાજ આપણને સાધન આપે, આપણે માગીને લઈએ. કર જોડીને હું જાચું રે, મન ચરણે મૂકીને માગું સાધન સદગુરુનું. કે મારે જે જોઈએ છે પરમ સત્યનું સાધન જોઈએ છે, લૌકિક સાધન મારે નથી જોઈતા. આપની પાસે લૌકિક સાધન લેવા માટે આવ્યો નથી. લૌકિક સાધનો તો દુનિયાની પાસે ઘણા છે, જ્યાં જઈશું ત્યાં મળી રહેશે. પણ મારે અધ્યાત્મનું સાધન જોઈએ છે, આત્મોન્નતિ માટે મારે આપને શરણે આવ્યો છું, આરતમાં આવ્યો છું શરણે. હું એક મારી પીડા લઈને, મારી એક પ્રાર્થના લઈને આપને શરણે આવ્યો છું. અને મારે જોઈએ છે કોઈક સાચું સાધન, પરમ સત્યનું સાધન જે છે તે મારે જોઈએ છે. આ મીરાએ ગાયું કે આ સંસારના સાધન બધા જૂઠા છે. એ સાધન નથી જોઈતા, એ તો મળી રહેશે, પણ અધ્યાત્મનું સાધન ક્યાં મળે છે માણસ પોતે જ શોધવા નીકળશે. અને મળશે તો માત્ર સદગુરુની પાસેથી જ મળશે. સદગુરુ પણ સમર્થ હોય, જેની પાસે પોતાનું સાધન હોય, પોતે એવા સક્ષમ હોય કે બીજાને પણ આપી શકે, અને એ સાધનથી સામી વ્યક્તિ પણ એટલા જ ભાવપૂર્વક આગળ વધી શકે. તો માગ્યું છે સાધન, માગ્યું છે કે બાપજી અમે મન મૂકીને માગીએ છીએ અને આપ અમને મન મૂકીને આપજો. મન મૂકીને એટલે મોકળા મનથી. અમે અમારું મન આખું મૂકી દીધું છે આપના ચરણે. મન મૂક્યું મેં તમ ચરણે, અને બસ માંગુ છું આટલું જ કે મને સાધન મળવું જોઈએ. મારે બીજા કોઈ સાધન નથી જોઈતા. આપની પાસે જે સાધન છે એ મને આપો. ખેડૂત હોય ને એની પાસે સાધન લેવા જઈશું ચાલશે? ખેતીના હથિયાર આપશે? કોઈ સુથાર પાસે જઈશું તો એના કામના હથિયાર આપશે, સાધન આપશે, લો ભાઈ લઈ જાઓ. તો સદગુરુની પાસે જઈએ તો સદગુરુ કયું સાધન આપશે? જે એમની પાસે છે, લો આ સાધન લઈ જાઓ, મારી પાસે આ છે. આત્માનુસંધાન, પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કેવી રીતે કરવું એ માત્ર સદગુરુ આપશે. અને એ આત્માનુસંધાન એ જ આપણું સાચું લક્ષ્ય, એ જીવનનું મોટામાં મોટું કાર્ય, અને એ જ લક્ષ્ય પ્રાપ્ત થાય એ આપણા જીવનની સફળતા. પણ જો એ સફળતા વગર એમને જીવન પૂરું થઈ ગયું, વેડફી નાખ્યું, તો કશું જ મળવાનું નથી. ખાલી હાથે જ કદાચ ખોટ કરીને પાછા જઈશું કે શું લઈને આવ્યો, ખાલી હાથે આવ્યો કે શું આટલું બધું આપ્યું તું ને, ભગવાન જવાબ માંગે. તો જ્યારે પણ સદગુરુની પાસેથી એને શરણે બેસીને માગવાનું હોય તો આજ બીજું તો કઈ નથી જોઈતું, બસ આપનું સાચું સાધન મને આપો. જે કક્ષાએ, જે સ્થિતિ, જે અવસ્થાએ પહોંચ્યા છે સદગુરુ, પ્રસન્ન થઈને એ આપી દેતો કે આ માર્ગે ચાલ અને આ સાધન છે. પણ એમાં નિર્વ્યાજતા, નિર્લોભતા, હા એમાં જે અધ્યાત્મ શક્તિ છે તો પ્રાપ્ત થવાની જ છે વગર માગે. પણ એ લૌકિક નથી, જેને ભૌતિક વસ્તુના સ્વરૂપમાં કહેવાય એ નથી. ત્યાં જયારે આપણે માગીએ છીએ કોઈક વસ્તુના સ્વરૂપે માગીએ છીએ, મને આ આપો ને. સદગુરુ સન્મતિ આપશે, સદગતિ આપશે, સંપત્તિ નહીં આપે. ભગવાને નરસિંહ મહેતાને બિલકુલ ખાલી કરી નાખ્યા. મીરાને રાજમહેલમાંથી બહાર કાઢી મેલ્યા, પછી બધું આપ્યું. પણ આપણે તો ઘરનો વૈભવ પણ જોઈએ, અને એની સાથે સાથે આપ તો બે વસ્તુ સાથે ન રહી શકે. દૂધપાક સરસ બનાવેલો મૂક્યો અને બાજુની અંદર છાશ મૂકી દો છે, દૂર મૂકવી પડે, એને આઘી કાઢી નાખવી પડે. એ તો લેતા મૂકતા સહેજ છાંટો જો પડી ગયો તો ગયું. તો સદગુરુ એનાથી હંમેશા દૂર રાખે, અને અધ્યાત્મના સાધનની ચરમસીમા જેને કહેવાય લક્ષ્ય, મારું પોતાનું સ્વરૂપ ક્યાંથી મળશે, ક્યાં છે, તો તમે શું શોધો છો કે છે કે હું મારું સ્વરૂપ હું કોણ છું? બસ તું એ તું જ છું, હું એ હું જ છું. જે પ્રશ્ન પૂછું છું તે જ તું છું. હવે પ્રશ્નનો જવાબ એ બહુ જલ્દી મળી ગયો, પોતાનામાં પોતાના પ્રશ્નમાંથી જ જવાબ મળી ગયો. એનો અભ્યાસ કરવો પડે. જે બતાવી દીધું એનો અભ્યાસ કરવો જ રહ્યો. આડણી વેલણ ને લોટ આપ્યો, ગોર વણવાનો અભ્યાસ કેટલા વેલણ ખેતા થાય એ અભ્યાસ, અને એ જેમ સદગુરુ ના વેલણ પણ પડે અભ્યાસ કરતા કરતા, જેમ રોટલી ગોળ વણતા ના આવડે તો વેલણ પડે, એમ અધ્યાત્મ ના માર્ગે આત્માનુસંધાન ન થાય ત્યાં સુધી સદગુરુ પણ મારી શબ્દ તણી ચોટી રે, મટી ગઈ મન તણી દોટ્યો. કુંભાર અંદર હાથ રાખે ને બાર થી જોર થી ટીપે ને અંદરની બાજુએ આધાર રાખે, મારે ટપલા ઘડી 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 કાઢે તો ખોટ, અને એવી રીતે ઘડે એવી રીતે ઘડે. સરસ મજાનું જુઓ, ઓ આ માટલું બરાબર ગોર છે, આ જરાક ગોબો પડી ગયો છે, આ ઘાટ નથી બરાબર. તો જે ઘાટ આવે અને એનાથી શોભે એમ આત્માનુસંધાન માટેનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ કહ્યું ને જે મારા છે, મારી શબ્દ તણી, બીજી ચોટો નહીં મારે ખરા પણ શબ્દની ચોટ મારે, જેમ સાસુ વહુને શબ્દની ચોટ મારે અને અંદર હળગી ઉઠે, ભડભડ હળગે. તો અહિયાં સદગુરુના શબ્દની ચોટ છે એ એક અનુભૂતિની છે, એ સાધનની છે, ઉપાસનાની છે. એમાં તો સંયમ તપ સદાચાર નિયમ બધું જ પાડવું પડે, ના પાડે ક્યાં ના ચાલે, પીઝા ખાવા અહીં ના ખવાય, પીઝા પાણીપુરી તો પાણીપુરી ના ખવાય, પણ ના અમારે તો નહીં ચાલે, એટલે નિયમ આપી દે, આથિયા નહીં ખાવાનું, આથિયા વ્યસન નહીં કરવાનું. મારી શબ્દ તણી તમને કઈ લાકડી લઈને મારશે નહીં, કાલ દંડ ગઈ કાહુ ન મારા, પણ સદગુરુ એને શબ્દની ચોટ મારીને એનામાં જે કઈ ખોડ છે એ ગોબો ઉપાડી લેશે અને એને સરસ આકાર આપે છે. અધ્યાત્મના માર્ગે સદગુરુ ઘડે, તમને એનો અનુભવ કરાવડાવે, અને જે અનુભવનું સાધન છે એ અનુભવનું સાધન આપણા જીવનને એટલું બધું સક્ષમ બનાવશે, કદાચ એટલે સુધી સદગુરુ પોતાની ક્ષમતા પ્રમાણેનું પૂરેપૂરું સાધન આપીને પોતાના સમકક્ષ બનાવી દે. તો અનુભવ ઉર ઉપજે જ્યારે, શું કરવા ભમશે ત્યારે. બસ જેને અનુભવોનું ઘણું મોટું સર્જન કર્યું, જેને અનુભવોની ઘણી બધી સંપત્તિ મળી ગઈ, એ માણસ સુખી. પછી એને સુખ શોધવા માટે ક્યાંય ભટકવું નહીં પડે, મનની સ્થિરતા માટે એને ક્યાંય જવું નહીં પડે. ક્યાંય અનુભવ જયારે ઉર ઉપજે આપણા પોતાનામાં જ, આપણો પોતાનો અનુભવ, બીજાનો અનુભવ કામ નહી લાગે. વેઢમી વણમી હોય ને કે મને આવડે છે જ, તો સારું કે છેલ્લે ઉપર એક મીઠું મીઠું નાખી દેજે, તો કે તો હું જાણું છું આ પારકો અનુભવ લીધો. પણ જો પોતાનો અનુભવ હોય તો મીઠું નાખે. તો અનુભવ ઉર ઉપજે, આપણો પોતાનો અનુભવ જ આપણને આત્માનુસંધાનમાં કામ લાગે. ભલે બીજા કોઈની પુસ્તક વાંચીએ, કોઈની વાત સાંભળીએ, કોઈની કથા સત્સંગમાં સાંભળીએ, પણ જ્યાં સુધી એની સાચી સમજણ આપણા પોતામાં ન ઉતરે, એનો અનુભવ ન કરીએ ત્યાં સુધી સમજણ સમજ્યા વિન સૌ કાચું. એ સાધનને માટે આપણે પોતે જ ખૂબ જ ધીરજ રાખીને અનુભવ કરીને એને સ્થિર કરીએ કે નહીં. હવે પ્રતીતિ થાય પોતાને કે મને બનાવતા આવડશે જ, મને ગાડી ચલાવતા આવડશે જ, હું 60-70 ચલાવીશ તો ક્યાંય અકસ્માત નહીં થવા દઉં, એટલો ભરોસો આવી જાય. અનુભવ ઉપજે અને એ અનુભવ એને પછીથી એટલી શક્તિ આપે, એટલી હિંમત આપે અને એ પ્રમાણે પછી એની ગતિ ચાલે. એટલે આપણો પોતાનો અનુભવ અધ્યાત્મના માર્ગે પણ, ભલે વ્યવહારના માર્ગે તો આપણે અનુભવ કરીએ છીએ અને પ્રમાણેનો ઉપયોગ કરીએ છીએ, પણ અધ્યાત્મના માર્ગે પણ અનુભવનો ઉપયોગ, અનુભવ થયો એટલે રાખી નહીં મૂકવાનો. કંજુસ માણસ પાસે પૈસો થાય ને તો એનો ઉપયોગ ના કરે, કોઈને માટે નહીં ને પોતાને માટે નહીં, તે પૈસો શા કામનો. એમ અનુભવ પણ આપણો પોતાનો, આપણને પોતાને કામ લાગે અને પરમાર્થ માટે જેમ પૈસો બીજાને કામ લાગે એમ આપણો અનુભવ બીજાની સેવા માટે પણ કામ લાગે. અને એટલે જે મહારાજે પોતાના શ્રી મુખે કહ્યું, અનુભવ ઉર ઉપજે જ્યારે, શું કરવા ભમશે ત્યાર, પછી ક્યાં રખડવાનું રહ્યું. સ્થિતિ પામી ગયા, સ્થિરતા આવી ગઈ, મળી ગઈ સ્થિરતા, અને એ સ્થિરતા વડે પછી એમ થાય કે બસ હવે પામી ચૂક્યા છે, મળી ગયું છે, તો એ અનુભવ થઈ ગયો. અને એના પછીથી એની વૃત્તિઓ, એનું મન, એના વિચારો, મન વૃત્તિઓ અને વિચારો શાંત થઈ જાય પછી શરીર ભટકે કરું, શરીરને ભટકવાની કોઈ જરૂર નથી. પણ શરીર ભટકતું ત્યાં સુધી રહે આપણું મન આપણા પાસે ન હોય, આપણી વૃત્તિઓ આપણા નિયંત્રણમાં ના હોય, આપણા વિચારો બેકાબુ હોય, તો શરીરે ભટક્યા કરશે, ભટક્યા કરશે, જ્યાં ત્યાં રખડ્યા કરશે, મન પણ, ઇન્દ્રિયો પણ. પણ આ અનુભવને આપણે જો આપણા જીવનના લક્ષ્ય સમક્ષ જો સામે રાખીશું તો અવશ્ય આપણને આપણા ધ્યેય સુધી સદગુરુના માર્ગે અવશ્ય પહોંચાડશે. પણ એમાં એટલું તો ભરોસો, એટલી ખાતરી રાખવાની છે. શું કરવા ભમશે, કોઈ પણ રીતે રખડવાની જરૂર ક્યાં, મનથી કે શરીરથી. ઘરમાં બધી જ સુવિધાઓ હોય, અરે સારું એવું ભણ્યા હઈએ અને અહીંયા આગાડી પૂરેપૂરો સરસ મજાનો પગાર વેતન મળતો હોય તો કોઈ પરદેશમાં યંત્રવત જીવન જીવવા માટે જશે ખરો? મશીન લાઈફ ને શું કરવાની? તો એ જેમ પોતાના અનુભવથી પોતાનામાં જ, પોતાના દેશમાં જ, પછી પારકા દેશમાં જવાની એને જરૂર નથી કે મને સંતો ત્યાં જઈને ગમે એટલું કમાઈશ પણ મારું જીવન તો નહીં જ નહીં. જયારે અહીંયા ભલે એના કરતા થોડું કમાઈશ પણ મારું જીવન, મારું કુટુંબ, એ મારી જિંદગી તો સારી બનશે જ. એટલે એ અનુભવ પરથી પોતે નિર્ણય લે, પછી ક્યારે પણ બહાર જવાનું નામ નહીં દે. એમ આપણા પોતાની અંદર પણ જયારે અધ્યાત્મનો અનુભવ થઈ ગયા પછીથી કોઈ પણ બાબતના ભૌતિક સુખ માટે એનું મન જરાય લાલચવાળું નહીં થાય, લોભી પણ નહીં થાય, બસ શાંત સંતોષવાળું. શું કરવા ભમશે, પછી કોઈનું લેવાની પણ ઈચ્છા નહીં થાય. કેમ કે ગુરુ મહારાજે આપણને જય મહારાજે અનુભવ આપી દીધો અને અનુભવથી કહ્યું કે એમ થયું કે મારે શા માટે બીજાનું લેવું, શા માટે મારે બીજા સુધી સંઘર્ષમાં ઉતરવું, એક જ. અને આત્માનું સાધન થાય એટલે પરમ શાંતિ, અને એ પરમ શાંતિ મળે એટલે સુખ તો સાહજિક જ છે. ઘરની અંદર બધી જ સુવિધાઓના સુખ હોય પણ એમાંથી શાંતિ ના મળતી હોય તો શું કરવાના? એ સુખ બધા જ, બધો જ વૈભવ હોય, ઠાઠ હોય, સુખ બધા જ હોય. જમતી વખત થાળી સરસ પીરસાઈ હોય પણ જમતી વખતે શાંતિ ના હોય, કકડાટ હોય તો માણસ ઉભો થઈ જશે થાળી ઉપરથી, નથી જમવું. કેમ? અશાંતિ. તો જીવનનું લક્ષ્ય એ તો શાંતિ છે. શાંતિપૂર્વક જીવાય, સમજણપૂર્વક જીવાય. અને એટલે આ બધા અનુભવો જીવનની અંદર કામ લાગતા હોય છે. અને એ અનુભવો થઈ ગયા પછીથી જે મહારાજે સરસ વાત કરી, પછી હવે તમારા ઘરની અંદર પૂરેપૂરી ખાવાની સુવિધાઓ હોય તો ફળિયામાં કે કોઈને ત્યાં ભીખ માંગવા જવું પડે ખરું? કારણ સાચું સુખ તો મારા ઘરની અંદર મારામાં આવી ગયું છે. સુખ લેવા માટે બીજી વ્યક્તિ કે બીજી વસ્તુ પાસે મારે ક્યાં ભંભવું? માણસ સુખ શોધવા નીકળે છે કોઈ ચીજમાંથી, કોઈ વસ્તુમાંથી, કોઈ સ્થળમાંથી, પણ એ નથી મળતું ત્યારે ફરી પાછો પોતાના સ્થાન પર પાછો આવીને બેસતો હોય છે. એટલે જય મહારાજના સાનિધ્યે આપણને જે આજ્ઞા એમના શ્રીમુખેથી મળી, બસ જીવનમાં શાંતિ જોઈએ છે, જીવનને સ્થિર કરવું છે તો એના માટે સાધન સતગુરુનું સાચું, મન ચરણે મૂકીને રાચું, હું કર જોડીને માંગુ સાધન સદગુરુનું સાચું.